તારીખ 5/6/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 213 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 445
ચાર પારિગ્રાફ ચાલી ગયા છે, પાંચમા પારિગ્રાફ આ પત્ર મુમુક્ષુના ની ભૂમિકામાં સત્પુરુષના પ્રત્યક્ષ યોગનું મહત્વ દર્શાવવા માટે છે. શ્રી સુભાગભાઈ 6-1 મહિના પહેલા પરિચયમાં આવ્યા છે. જે પ્રસંગે પત્ર લખાણો છે એ સુભાગભાઈને પત્ર લખાયો છે. 6-1 મહિના પહેલા પરિચયમાં આવ્યા છે. તમને સત્પુરુષનું મહત્વ પણ આવ્યું છે અને એ મહત્વ વિશેષ પ્રકારે આવે, એ મહત્વ આવવામાં એની હદ કેટલી છે એ દર્શાવવા માટે આ પત્ર એક લખ્યો છે. અને આગળ પણ એક 225મો પત્ર એમણે આવું જ અસાધારણ પત્ર લખેલું છે. હે પરમાત્મા, ત્યાંથી આગળ ચાલવાનું છે. અમે તો એમ જ માનીએ છીએ, જિનેન્દ્રદેવને સંબોધન કરે છે કેવળ જ્ઞાની પરમાત્માને, કે હે પરમાત્મા, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય, અમે તો એમ માનીએ છીએ. ત્રીજા પેરેગ્રાફ થી લેવા એમ કરીએ. ત્રિલોકના નાથ વશ થયા છે જેને, એવા છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે, એવા સત્પુરુષને અમે ફરી ફરી સ્તવીએ છીએ, સ્તવન કરીએ છીએ. સ્તવીએ છીએ એટલે એનું સ્તવન કરીએ છીએ. શા માટે કરીએ છીએ? કે ત્રિલોકનાથ એમને વશ થયા છે. આત્મા જે મૂળ સ્વરૂપે છે એ તો ત્રિલોક્ય પૂજ્યપદ છે, પરમાત્મા સ્વરૂપ છે. સત્પુરુષની સમ્યક દ્રષ્ટિ એને વશ કરે છે, એટલે સમ્યક દ્રષ્ટિમાં એનું ગ્રહણ થાય છે. વસ્તુ અમર્યાદિત સામર્થ્યવાળી છે અથવા અનંત મહિમાવંત છે, તો પણ વસ્તુ જેવડીને જેટલી છે તેટલી શ્રદ્ધા જ્ઞાનમાં આવે છે. ચોથા ગુણ સ્થાને પણ હવે આમાં પર્યાય મોટી કે દ્રવ્ય મોટું કરો નક્કી. અનંત ગુણ આના કરતા વિશેષ છે, અને એ કેવળ જ્ઞાન ની પર્યાય કરતા અનંત ગુણ વિશિષ્ટ એનો જ્ઞાન ગુણ છે. અને એવા અનંત ગુણો નું ઘર છે, ગોદામ છે, એ આત્મદ્રવ છે. આટલું માન હોવા છતાં પણ એ પર્યાયમાં એટલું સામર્થ્ય છે કે એને ગ્રહણ કરે છે. જેટલું છે એટલું જણાય જાય છે, જેવડું છે એવડું જણાય જાય છે, અધૂરું જણાતું નથી, પૂરું આવે છે. ગ્રહણ કરે છે એટલે વશ કરે છે, એટલે શું કે દ્રષ્ટિ છે એ દ્રવ્યનો કબજો લે છે. એક અપેક્ષા એ દ્રષ્ટિ છે એ દ્રવ્યનો કબજો લે છે. એ દ્રષ્ટિનું પરિણમન દર્શાવવા અર્થે એમ કહ્યું સુગાનીજી આ વાત કરી છે તત્વ ચર્ચામાં, કે દ્રષ્ટિ તો દ્રવ્યનો કબજો લે છે એટલે ત્રિલોકનાથ એને વશ થયા છે એમ કહ્યું, અથવા એના કબજામાં છે. જે અનંત ગુણ સંપત્તિ છે એ પોતાના કબજામાં છે, પોતાની સંપત્તિ કોઈ બીજાના કબજામાં છે કે પોતાની સંપત્તિ પોતાના કબજામાં છે? બસ આટલું જવાનું છે. આપણે પર્યાને છૂટી ન પાડો. પોતે આખો પદાર્થ છે તો પોતાનું જે ગુણરૂપી વૈભવ છે, ધન છે, તે પોતાની પાસે છે કે બીજાની પાસે છે? અત્યાર સુધી અજાણ્યો હતો એટલે પર પદાર્થ પાસે દીનતાથી પોતાના સુખ અને જ્ઞાનની ભીખ માગતો હતો. મને કોઈ એ પુસ્તકો મને જ્ઞાન આપો, એ પદાર્થો તમે જણાવીને મને જ્ઞાન આપો. પદાર્થ જણાય તો જ્ઞાન થાય ને, માટે પદાર્થથી જ્ઞાન થયું અને એનાથી સુખ થયું, એવી દીનતા છૂટી જાય છે. કેમ કે જોયું કે પોતાની પોતાનો વૈભવ, પોતાની ગુણ સંપત્તિ પોતાની પાસે છે. આટલો આટલો ધનવાન હોવા છતાં પણ એ સમ્યક દ્રષ્ટિને ભાન થયું છે, સત્પુરુષને ભાન થયું છે કે હું ત્રણ લોકનો નાથ અંદરમાં પરિપૂર્ણ પરમાત્મા છું, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ હું પોતે જ છું. આવો છતાં પણ બહારમાં એ દેખાવા દેતા નથી. અટપટી દશાથી વર્તે છે એટલે શું કે મારી પાસે આટલું ધન છે એવું કોઈને ખબર પડવા દેતા નથી. ગુપચુપ પોતાના ઘરમાં રહીને એને ભોગવે છે, બહાર કોઈને ખબર પડવા દેતા નથી. અથવા બહારમાં ધનાઢ્યપણાનો દેખાવ નથી એમનો, અંદરમાં ધનાઢ્ય હોવા છતાં બહારમાં ધનાઢ્યપણાનો દેખાવ નથી, એ અટપટી વાત છે એમ કે છે. અને એટલા માટે સામાન્ય મનુષ્યને ઓળખાણ થતી નથી, અથવા સામાન્ય મનુષ્યમાંથી કોઈક એકને ઓળખાણ થાય છે તે સામાન્ય રહેતો નથી, અસામાન્ય થઈ જાય છે. ઓળખાણ થાય છે તે સામાન્ય નથી, તે અસામાન્ય થઈ જાય છે. એને જોઈ લે છે, એને સમજી લે છે, બરાબર એને ઓળખી લે છે. બાકી સામાન્ય મનુષ્યને કેમ ઓળખાણ પડતી નથી? કે સામાન્ય મનુષ્યની જેમ જ વ્યવહાર કરે છે બધાની સાથે. જગતમાં જે રીતે લોક વ્યવહાર છે એ રીતે એ લોક વ્યવહાર કરે છે. ખાવું પીવું, વેપાર ધંધો, બેસવું ઉઠવું, બોલવું ચાલવું અને બીજા સંબંધો જે છે, સાંસારિક સંબંધો છે, એમાં એક પ્રકાર ચાલે છે. છુપાવાનું કારણ નથી, એ સમજે છે કે મારી જે બાહ્ય પરિણામોની ઉદય ભાવોની સ્થિતિ અને પૂર્વકર્મ અજ્ઞાન ભાવે કરેલા જે ઉદયો છે અને ઉદય ભાવો છે એ તો અનિવાર્ય વસ્તુ સ્થિતિ છે, એ કઈ નિવારી શકાય એવી વસ્તુ સ્થિતિ નથી. તો એ તો રહેવાના છે, નિવારી એ તો રહેવાના છે. તો પછી પરિસ્થિતિ તો ઓટોમેટિક જ છે, અટપટી થઈ ગઈ. બહારની પરિસ્થિતિ જુદી, અંદરની પરિસ્થિતિ જુદી. ધનદાસી શુલકે ન કહ્યું જેમ હાથીના બહારના દાંત દેખાવના જુદા છે એ ચાવવાના કામમાં ન આવે, અંદર ચાવવાના દાંત છે દેખાવમાં આવતા નથી. આ એવું છે. સત્પુરુષનું પણ એવું છે, બહારના દેખાવ જુદા, અંદરના દેખાવ જુદા. એટલે ઓળખાણ થતી નથી એવા સત્પુરુષને અમે ફરી ફરીને સ્તવીએ છીએ. ઓળખાણ નથી થતી તો એનો કઈ અમને અફસોસ નથી, એ સમજે છે કે આમ જ હોય, ત્રણેય કાળે આમ જ હોય. ઓળખાણ થવી કોઈ સહેલી નથી. જેને કોઈ તથારૂપ પાત્રતા નહીં આવે ત્યાં સુધી તે ઓળખી શકશે ને એવું તે જાણે છે. તેથી એ વિષય પાત્રતા અપેક્ષિત હોવાને લીધે, એ વિષય પાત્રતા અપેક્ષિત હોવાને લીધે એ સંબંધમાં અસમાધાન થતું નથી કે કેમ લોકો મને ઓળખતા નથી, એવું કઈ અસમાધાન થતું નથી. આમ જ ચાલે, આ પ્રકારે બધું આમ જ ચાલે. એક સમય પણ કેવળ અસંખ્યાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય છે. એક સમય પણ અંદરમાં વસંગ પડે છે જોવું એ જેવું તો કામ નથી, અને તો અનંતકાળથી નથી કરી શકતો. અનેક પ્રકારના પ્રયોગો કર્યા પછી પણ એ નથી કરી શકતો એ હકીકત છે. એ પ્રયોગો ક્યાં સુધીના કર્યા છે કે છેલ્લે હદના પ્રયોગો કર્યા છે. પ્રાણ જાય ત્યાં સુધીની તપશ્ચર્યાઓ કરી છે, અને કોઈ વાર તો તપશ્ચર્યા કરતા કરતા પ્રાણ પણ છૂટ્યા છે. અંદરમાં અસંગ થઈ શકતો નથી. તે સંપણાથી ત્રિકાળ જઈ રહ્યા છે એવા સત્પુરુષના અંતઃકરણ. સત્પુરુષના અંતઃકરણ તો ત્રિકાળ અસંગ જ રહ્યા છે. બારમાં અસંગ નથી દેખાતા, પણ અંદરમાં તો ત્રિકાળ અસંગ છે. ત્રણેય કાળે બધા સત્પુરુષો અસંગ જ રહ્યા છે. તે અંતઃકરણ જોઈને અમે પરમ આશ્ચર્ય પામીએ છીએ. અમને આશ્ચર્ય થાય છે કે અંદરથી આવી રીતે જુદા રહી શકે છે, બહારમાં આટલા ભળે છે છતાં અંદરમાં જુદા રહી શકે છે. અમને તો આશ્ચર્ય થાય છે. એટલે ઉપર તો આશ્ચર્યની પ્રતિમા લખી ને, આશ્ચર્યની પ્રતિમા રૂપ સત્પુરુષને અમે ફરી ફરીને નામ રૂપે, એટલે એમનું નામ લઈને પણ સ્મરણ કરીએ છીએ. નામ લેવામાં કઈ વાંધો નથી, એમાં કઈ વ્યક્તિ પૂજા થતી નથી એમ કહે છે. શું તો ગુણ પૂજા થાય છે. એ પરમાત્મા આગળ કહે છે કે અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવને મોક્ષ હોય. શેના આધારે એમ માને છે? શાસ્ત્ર તો ના પાડે છે. શાસ્ત્ર છે એ કેવો જ માની નહીં, તીર્થંકર દેવ ને માને છે. તો કે અમારા પુરુષાર્થના આધારે એમ કહીએ છીએ. ઠીક છે, અમારો પુરુષાર્થ અને અમારી જે ભાવના મુક્ત થવાની છે એ ભાવનાને પુરુષાર્થને જોઈને અમને આપની વાત સ્વીકારવી કઠણ પડે છે એમ કહે છે. ઠીક, ભલે આપની વાત કદાચ સાચી હશે, પણ અમારો પુરુષાર્થ અમારી ભાવના એક વાર તો ના પાડે છે કે શું કરવા અત્યારે મોક્ષ ન હોય, આ કાળમાં શા માટે મોક્ષ ન હોય. જ્યારે અમે અમારા સ્વરૂપમાં સ્થિર થઈ શકીએ છીએ, સ્વરૂપમાં લીન રહી શકીએ છીએ, અને સ્વરૂપમાં લીન રહેવું એ જ મોક્ષ દશાનું સાધન કારણ છે. એ સિવાય તો મોક્ષ દશાનું કોઈ સાધન કે કારણ છે અને નહીં અમે કરી શકીએ છીએ, પછી શું કરવા મોક્ષ ન થાય? કાંઈ કારણ ખરું? આપણે કેમ આવી મર્યાદા બાંધી? અમને તો આ વાત પોસાતી નથી. ઠીક, પોસાતી નથી પોતાને એ વાત. બહુ ભાવના કેવી છે? ભાવના એ રાગ નથી, પણ ભાવના તો યથાર્થ ભાવના છે. એનું લક્ષણ શું? અને કેવળ રાગ હોય ને ભાવના માને એનું લક્ષણ શું? આ બે વાત સમજી લેવી જોઈએ કે ભાવના સાથે ભાવનાને અનુરૂપ પુરુષાર્થ હોય અંતર્મુખી તો તે યથાર્થ ભાવના છે. અને પુરુષાર્થ વગરનો કેવળ ભાવ આવતો હોય તો એ ઈચ્છા વિકલ્પ છે અને ભાવનાનું નામ આપ્યું છે. પણ એ કેવળ રાગ અથવા ઈચ્છા અથવા કેવળ વિકલ્પ જ છે, બીજું કાંઈ નથી એમાં. કેમ કે પુરુષાર્થ બીજી બાજુનો ઊંધો ચાલે છે, કેમ કે પુરુષાર્થ વગરનો તો કોઈ જીવ નથી. વીર્યગુણની પર્યાય છે, તો પુરુષાર્થ ઊંધો ચાલે છે અને પોતે ભાવ આમ કરે છે તો એ ભાવ કાંઈ સાચો નથી. માટે ભાવના સાચી ક્યારે? કે પુરુષાર્થ સહિત હોય ત્યારે. નહીતર તો દરેક પોતાના રાગને પોતાની ઈચ્છાને ભાવનાનું સ્વરૂપ આપી દે. તમને ભાવના છે, અમને અમારી ભાવના ફળશે, અમારી ભાવના ફળ્યા વગર નહીં રહીએ. તો એમ કઈ ભાવના ફળતી નથી, પુરુષાર્થ સાથે હોય તો ફળે છે. એટલે એમને પુરુષાર્થ સાથે આ જ ભાવમાં મોક્ષે જવાની ભાવના હતી. વસ્તુ સ્થિતિ નહોતી એટલે એ સ્વીકારી લીધું છે પાછળથી. પણ પુરુષાર્થનો થનગનાટ એટલો બધો હતો કે એક વાર તો એ વસ્તુ સ્થિતિનું ઉલ્લંઘન કરીને પણ રોકી રોકાઈ શકે નહીં. એટલા માટે એક ભાવથી વધારે એમને સ્થિતિ ન રહી એનું કારણ એ છે કે તો આ ભાવની તૈયારી કરવા વાળા હતા. પછી એને બેચાર બહુ હોય કેવી રીતે, એને આ ભાવે ગુણ હોય એ કદાચ દોડમાં પાછા પડે તો પેલો ને બીજો નંબર આવે, પણ એ કઈ પચાસમો કે અઢારમો નંબર ના આવે, તૈયારી પેલા નંબર ની છે. એ પરમાત્મા અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય, તેમ છતાં જૈન ગ્રંથોમાં ક્વચિત પ્રતિપાદન થયું છે તે પ્રમાણે આ કાળે મોક્ષ ન હોય. જૈનાગમની અંદર, જૈન ગ્રંથોની અંદર પણ આ રીતનું પ્રતિપાદન છે કે આ કાળે આ ક્ષેત્રે જન્મેલાને મોક્ષ ન થાય. શું તો તે આ ક્ષેત્રે એ પ્રતિપાદન થયું રાખ, બાકી અત્યારે પણ મહાવીર ક્ષેત્રમાંથી અનેક જીવો સીધા લઈમાં પધારી રહ્યા છે. દર છ મહિનાને આઠ સમયમાં 608 જીવ મોક્ષે જાય ને જાય, એમાં કોઈ કાળો ન જાય. પંચમારો કે છઠ્ઠાવારો હોય એટલે ન જાય એવું નથી, એ પંચમારો અને છઠ્ઠાવારો અમુક ક્ષેત્રમાં હોય છે, સર્વત્ર હોતો નથી. એટલે એ પ્રતિપાદન ક્ષેત્રની અપેક્ષાએ રાખવા યોગ્ય છે, કાળની અપેક્ષાએ નહીં એમ કે છે. ઠીક છે, અને અમને ક્યાં મોક્ષ ની પડી છે એમ કે છે. હવે અમને મોક્ષ આપવા કરતા સત્પુરુષના જ ચરણનું ધ્યાન કરીએ અને તેને સમીપ જ રહીએ તો યોગ આપ અમારે મોક્ષ જોતો નથી. ઠીક, આ વચનોમાં રહસ્ય છે. શું મોક્ષ ને ગૌણ કરીને સત્પુરુષ ના ચરણ સાનિધ્ય ને સમીપતા ને માગે છે તો એની અંદર છે શું? પણ એટલું બધું એવું શું છે કે મોક્ષ ને આ એક બાજુ મૂકી દે છે? એ ભૂમિકામાં એ જ એને મોક્ષે જવા યોગ્ય પરિણામ છે. બીજા કોઈ એને એ ભૂમિમાં, એ ભૂમિકામાં મોક્ષમાં જવા યોગ્ય પરિણામ છે જ નહીં. જો ખરેખર મોક્ષે જવું હોય તો એ જ યોગ્ય પરિણામ છે એમ કહું છું. નહીં નહીં, બિલકુલ નહીં. પૂર્ણતાનું લક્ષ છૂટતું નથી અને પૂર્ણતાનું લક્ષ રહે તો પર્યાય દ્રષ્ટિ થતી નથી. ઠીક, પૂર્ણતા પર્યાયની ભાવના છે, પર્યાય દ્રષ્ટિ થતી નથી. અને મોક્ષ કરતા પણ અમને સંત ચરણની સમીપતા બહુ વાલી છે. 269 માંથી જોઈએ અમને વધુ પ્રિય છે એમ કહેવામાં આવે. પૂર્ણતાનું લક્ષ છૂટતું નથી, ઉલટાનું પૂર્ણતાના લક્ષ્ય જ એમ થાય છે. ઠીક, લક્ષ છૂટતું તો નથી પણ ઉલટાનું પૂર્ણતાના લક્ષ્ય જ એમ થાય છે, અને એમ ન થાય તો હજી પૂર્ણતાનું લક્ષ બરાબર આવ્યું નથી. આ ક્રમ છે, આ ક્રમ છે. કોઈ પણ મુમુક્ષુ જીવને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું નથી ને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે અને સત્પુરુષના ચરણ સાનિધ્યનો પહેલો જ વિચાર આવે, એ ફર્સ્ટ થોટ છે એનો. સેકન્ડ થોટ નથી, પહેલો વિચાર છે. કેમ કે ભવરોગ અનાદિનો ક્રોનિક રોગ છે, ક્રોનિક ડિઝીઝ હોય છે ને. હવે ભયંકર રોગ હોય તો ડાક્ટર પાસે જવું, એને શીખડાવવું પડે, એનું ટ્યુશન લેવું પડે, એનું પુસ્તક વંચાવવું પડે, એનું વ્યાખ્યા સંભળાવવું પડે, શું કરવું પડે? વગર ભણેલો હોય તો પણ ભરવાડ ઢોરા ચરાવનાર ભરવાડ હોય ને ઢોર જેવી બુદ્ધિ જેની જાડી ગણાતી હોય એની એટલી અકલ હોય છે કે આવડી મોટી ગળામાં ગાંઠ લટકે છે તો ડાક્ટર પાસે ગયા વગર બીજો કોઈ મારો ઉપાય નથી. કે નિશાળ જાય પહેલા ભણી લો, ભાષા શીખી લો, પછી એની ચોપડીઓ વાંચી લો, પછી એની દવા સમજી લો, નહીં મટે પછી ડાક્ટર ભણી જઈશ. કેવી રીતે એના પુસ્તકો વાંચે નહીં, કે મેડિકલ સ્ટોરમાં જઈને જે તે દવા ખાય ને, કે ભાઈ ગળાની જેટલી દવા એટલે આપી દે, બધી પીજે, એકાદ રીતે લાગુ પડશે અને ગળાનું ગરજ થયું છે મરી જાય. એવી રીતે દવા પીવા જાય તો મરી જાય. એને ડાક્ટર પાસે જવું પડે, બીજો રસ્તો જ નહીં. એટલી અક્કલ જો ગમારમાં ગમાર માણસને હોય તો પછી જે સંસારનો સંસાર સમુદ્રથી પાર ઉતરવા નીકળ્યો છે એને એટલી સૂઝ ન હોય, અને એટલી સૂઝ ન હોય તો એને સંસારથી પાર થવો છે એ વાતમાં કઈ માલ છે નહીં. એ જ ન્યાય તો એવો છે કે જો આ વાત ન સૂઝતી હોય તો જીવને એને એમ સમજવા યોગ્ય છે કે એને હજી આત્મકલ્યાણ કરવાની ખરી દાનત નથી, એને અંદરથી કરવું નથી, ઉપરથી ગમે ગાય કરે, અંદરથી એને કરવું નથી. આ નક્કી વાત છે, નહીં તો એને આ વિચાર આવ્યા વિના કરીએ નહીં. અંદર અનંત શક્તિ વાળો મદદ કરે, પડખે ચડવાનો છે એને. જો ખરું આત્મકલ્યાણ ની ખરી ભાવના થાય તો એ વસ્તુ સ્વભાવ છે, એ વસ્તુનો સ્વભાવ છે, વસ્તુનો સ્વરૂપ છે. શું વસ્તુના સ્વરૂપનું ઉલ્લંઘન કરતી નથી. અંતરમાંથી ચૈતન્યમાંથી ઉગેલી ભાવના કદી નિષ્ફળ જતી નથી. નિષ્ફળ જાય તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. આ ભાવનાની તાકાત લીધી છે, કેમ કે એ વસ્તુનું સ્વરૂપ છે. એટલે એ વસ્તુ સમજવા માટે એમ કીધું કે તમે તારે મોક્ષ જોઈ છે, સંસારથી છૂટવું છે અને સત્પુરુષના ચરણ સાનિધ્યમાં તારે રહેવું નથી, અથવા એ પ્રકારની તારી ભાવના નિરંતર વર્તતી નથી, તો સમજી લે કે તારે મોક્ષમાં ખરેખર જવું નથી અને સંસારથી છૂટવું નથી. છૂટો એને આમ આવે એમ કે છે. પુરાણ પુરુષ હવે આત્માની વાત લીધી છે અહીંયા. શું કેમ કે એક ન્યાય એવો છે કે પરદ્રવ્ય પ્રત્યેનો પરિણામ રાગને નિયમથી રાગને ઉત્પન્ન કરે છે, અને સત્પુરુષ તો પર પદાર્થ છે એમ કે. તો અહીંયા પર પદાર્થ પ્રત્યે આટલું બધું વજન આવ્યું અને આત્માની વાત કેમ ન કરી, આત્માનું શરણ લેવાની વાત કેમ ન કરી, તમે સત્પુરુષ નું શરણ લેવાની વાત કરી, આમ શું કરવા? આ એક પ્રશ્ન થાય એવું છે. તો વિતરાગ માર્ગ છે, રાગ કરવાનો ઉપદેશ કેમ આપતા હશે? તો કે જે ઘોડો ઊંધો પડ્યો હોય તે સવળો કરવો હોય તો આડો થયા વિના સવળો ન થાય. એટલે સત્પુરુષ ના ચરણ સાનિધ્ય વિના કોઈ સીધો આત્માનું શરણ લેવા જાય તો ઊંધા ઘડાને આડો કર્યા વિના સીધો કરવા માંગે છે, એ અશક્ય છે. નેક્સ્ટ ઇમ્પોસિબલ, અશક્ય વસ્તુ છે, કોઈ બી બની શકે જ નહીં. એવી જગતમાં કોઈ મશીનરી નથી, કેમ કે બે દિશા ઉપર નીચેની છે. નીચેની દિશામાંથી મોઢું ફેરવીને ઉપરની દિશામાં લઈ જવું હોય તો વચ્ચે આડા થવાની દિશા ન આવવી જોઈએ એમ કોઈ માગે, આઉટ ઓફ સાયન્સ છે. તો વિજ્ઞાન બહારની વાત થઈ ગઈ, બની શકે નહીં. વચ્ચે એની પોઝિશન આડી થઈને બધા ડિગ્રીના એંગલ ઉપર થઈ 180 ડિગ્રી છે. ઉપર નીચેથી ઉપર જવું હોય તો વર્ટિકલી 180 ડિગ્રી છે. એ 180 ડિગ્રીમાંથી એને પસાર થવું પડે, એટલે 1 ડિગ્રી છોડવાની વાત નથી. શું થઈ શકે નહીં, બની શકે નહીં. તો વચ્ચે આ પરિસ્થિતિ આવ્યા વિના રહીએ નહીં એમ કહે છે. એટલે અહીંયા આત્માને સંબોધીને કહે છે કે એ પુરાણ પુરુષ, અમે તારામાં અને સત્પુરુષમાં કાંઈ ભેદ હોય એમ સમજતા નથી. આત્મા અને સત્પુરુષ નો આત્મા, એમાં અમને કઈ તફાવત નથી લાગતો. ઠીક, એવો અમને ઐક્ય ભાવ વર્તે છે. શું કે છે? એવો અમને ઐક્ય ભાવ વર્તે છે. એવો ઐક્ય ભાવ એક વાર આવ્યા વિના કદી કોઈ નું કલ્યાણ થયું હોય એમ બન્યું નથી, બને નહી, બની શકે નહી, એમ લેવું છે. હા, અંતર છૂટી જાય છે. હા, ત્યારે બીજ વવાય જાય છે, ત્યારે મોક્ષ નું બીજ ત્યારે વવાય છે. અને એ બીજ માંથી અંદર ને અંદર જે અંકુર ફૂટે છે એ સ્વરૂપ ના ભાવ ભાષણ માં ફૂટે છે. અંદર ને અંદર પેલા જમીન માં અંકુરો ફૂટે, ગોટલો વાવો ને અંદર પેલા કોટો ફૂટે, પછી પાંદડું બહાર આવે, બે પાંદડા બહાર આવે. આંબો વાવ્યો હોય ગોટલો કેરી નો તો પેલા તો અંદર ફૂટે ને, એ અંદર પેલો વેલો ફૂટ્યો, પછી બહાર આવશે ભાવ ભાષણ થઈને. અને જે બાર અંકુરો આવશે એ ભાવ ભાષણ થયું. બે પાંદડા નીકળ્યા દર્શન શ્રદ્ધા ને જ્ઞાન ના, બે કુંભ પાંદડા બહાર આવ્યા, ખબર પડી જાય આ ઝાડ શેનું છે. પાંદડા ઉપરથી ખબર પડી જાય તેને ખોદીને ગોટલો ને તપાસવો ન પડે કે આ કયા જી નું ઝાડ છે. પાંદડા ઉપરથી ખબર પડે કે આ કેરી નું ઝાડ છે, પડે કે ન પડે તેને ખોદીને જોવું પડે. પછી આપણે મૂકી દેશું અંદર, કઈ તો નહીં બધું ખોઈ સંતો. બીજ વાયું હોય એને ખોતરાય નહીં. કીધું છે કૃપાલ ગુરુએ, બીજ વાયું છે હવે એને ખોતરશો ને, બીજ તમે વાયું છે હવે એને ખોતરશો નહીં. એટલે તમને ઓળખાણ થઈ છે, હવે ક્યારે શંકામાં પડી જતા તે પાછા ફરીને બધું ખોશો. હવે એક નિષ્ઠાએ સર્વાર્પણ બુદ્ધિએ પરમેશ્વર બુદ્ધિએ પાછળ પાછળ ચાલ્યા આવજો સમર્પણ કરીને. દર્શન ગયા વગર રહેશે નહીં. આત્મા એક ને દેવ બે, ઠીક, શરીર બે ને આત્મા એક. હા, એવું જ હતું, બંને ને એવું જ હતું, ઐક્ય ભાવ હતો બંને ને, ઐક્ય ભાવ હતો. હે પુરાણ પુરુષ, અમે તારામાં, એટલે પોતાના આત્માને સંબોધીને કહે છે. પુરાણ છે ને અનાદિનો પુરુષ નામ આત્મા, પુરુષ એટલે સ્ત્રી પુરુષ ની વાત નથી અહીંયા. પુરુષ એટલે જેમાં વીર્ય નામનો ગુણ છે અને જેમાંથી અનંત પુરુષાર્થ પ્રગટ થઈ શકે છે એવા પદાર્થને અહીંયા પુરુષ કહેવામાં આવે છે. તો કે છે કે હે પુરાણ, સૌથી અનાદિનો આત્મા, હે આત્મા, તમે તારામાં અને સત્પુરુષમાં કાંઈ ભેદ હોય એમ અમે તો સમજતા નથી, અમારા પરિણામ એમ કામ કરતા નથી એમ કે છે. ઠીક, ભીનપણું હોય અંતર રાખ્યું હોય એવા અમારા પરિણામ કામ કરતા નથી. તારા કરતા અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે. ઠીક, હવે આગળ ચાલ્યા. આમ તો તારામાં એનામાં કાંઈ ફેર નથી, પણ તારા કરતા અમને થોડાક વધારે વિશેષતા વાળા લાગે છે. ઠીક, કારણ કારણ આપીને કે છે. કારણ કે તું પણ તેને આધીન રહ્યો છો. આત્માને આધીન કરનાર કોણ કે સત્પુરુષ, એનો કબજો લેનાર કોણ કે સત્પુરુષ. તો તારા કરતા એ મોટા થયા, આ પર્યાય મોટી થઈ ગઈ ને અહીંયા નહીં દીકરી ત્રણ કરતા પર્યાય એક ન્યાય મોટી છે. આખા શરીરમાં આંખ કેવડી એક ઇંચ ને, એક ઇંચ ની તો બાર માં દેખા આખો આખો હોય ભાઈ. અંદર માં તો ચણા ની દાળ જેટલી જગ્યા છે, કેટલી સૂક્ષ્મ ને. પછી અમે હિમાલય હોય તેને જોવે કે ન જોવે, હજારો ફૂટ ની ઊંચાઈ વાળો પદાર્થ હોય અને સેંકડો માઇલ લાંબો દરિયો હોય, એ બધો એટલામાં આવે કે ન આવે? દરિયો મોટો, પહાડ મોટો કે આંખ મોટી? દ્રષ્ટિ મોટી છે એ ક્ષેત્ર અપેક્ષાએ. તમે પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં, આત્માની ઓળખાણ સિદ્ધિ કોઈને આવે નહીં, દ્રવ શ્રુત વિના. એ તો સમયસારમાં લીધું છે 144 ગ્રંથમાં. પ્રથમ તો દ્રવ શ્રુત વડે જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરવો, નિશ્ચય કરવો એટલે ઓળખાણ કરવી. પણ દ્રવ શ્રુતમાં ઘણા શું લે, એટલે શાસ્ત્ર લઈ લે છે. અહીંયા વિશેષતા એ છે કે પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ, પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ, પ્રત્યક્ષ ત્યાં ભાસવા મુશ્કેલ પડે. આ ખોલીને વાત છે. હા, આત્મજ્ઞાન વર્તતું હોય તેની વાણીને અને વિકલ્પને દ્રવશ્રુત કહેવામાં આવે છે. કોઈ વખત એના વિકલ્પને દ્રવશ્રુત કહે છે, તો કોઈ વખતે વિકલ્પ પૂર્વક ઉત્પન્ન થયેલી, વિકલ્પના નિમિત્તે ઉત્પન્ન થયેલી વાણીને દ્રવશ્રુત કહેવામાં આવે છે. અજ્ઞાનીની વાણી છે, કોઈને થાય નહીં. અથવા ત્યાં પ્રત્યક્ષનો વિષય અધ્યાર છે એમ સાવ સાવ ઉપરથી સિદ્ધ થાય. એ કેવી રીતે નક્કી કરવું? ચાલો કે જે આશય પ્રત્યક્ષની વાણીમાં આવે એ આશય બીજાની વાણીમાં ક્યારે આવે નહીં. આશય ના આવી શકે, નહીતર તો શબ્દો તો એ ના એ છે. ગુરુદેવ આત્મા શબ્દ બોલે અને બીજા કોઈ માણસ આત્મા શબ્દ ન બોલી શકે એવું થોડું છે. હે, પણ ગુરુદેવ ના આત્મા એવા શબ્દમાં આત્માનો સ્પિરિટ રહ્યો છે. કેમ કે આત્માને જોઈને આત્મા બોલે છે એટલે એ સ્પિરિટ એમાં આવે છે, સ્પિરિચ્યુઅલ લેંગ્વેજ છે. જ્યારે આત્માને જોયા વગર આત્મા બોલનારમાં આત્માનો સ્પિરિટ નથી એની. એટલે આત્મા શબ્દ થી જ્ઞાન કોને થાય? કે જ્ઞાની જ્ઞાની થી બોલાયેલા, પ્રત્યક્ષ બોલાયેલા આત્મા શબ્દ થી આત્માનું જ્ઞાન થાય. પણ એ જ આત્મા શબ્દ ગમે તે બોલે તો બીજાને આત્મ જ્ઞાન થાય એવું કદી બને નહીં. માત્ર પ્રત્યક્ષ લીધો છે એમ લેવું, નહીતર તો એમણે જેટલા વાક્યો બોલ્યા એવા વાક્યો બીજા ન બોલી શકે. શાસ્ત્રના વચનો જ્ઞાની બોલે ને અજ્ઞાની ન બોલી શકે, વિદ્વાનો ન બોલી શકે, પંડિતો બોલી શકે છે. એનાથી બીજાને જ્ઞાન થાય કે કોઈ દિવસ ન થાય, આ નિયમ છે. નહીતર તો ગમે એ બોલે એવું દ્રવશ્રુત કેમ કહેવાય? શાસ્ત્ર લઈ ગયે છે, રૂઢિગત છે. પણ તો શાસ્ત્ર માંથી એ બધાને જ્ઞાન થવું જોઈએ. કેમ એ નથી થતું? ના, નિર્ણય પણ ન થાય, નિર્ણય પણ ન થાય, ભાવ ભાષણ પણ ન આવે, ઓળખાણ ન થાય. ઓળખાણ થવાનો ક્રમ જ આ છે. અનાદિ અનંત કાળમાં ત્રણે કાળે પહેલા સત્પુરુષ ઓળખાય, પછી આત્મા ઓળખાય, પછી આત્માનો અનુભવ થાય. આ સાત તો એકાવનમાં ત્રણ ખંડ સંકેત ના પદ ત્રણ આ લીધા છે, ત્રણ સંકેત કીધા ને. તો કે ત્રીજું છે એ પરમાર્થ વાસ્તવિક સમ્યક તો છે, નિર્વિકલ્પ. બીજું છે એ સંકેત નું કારણ છે, ને પહેલું છે એ કારણ નું કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને અમે ત્રણેયને સંકેત કહીએ છીએ. એ ત્રણેય આદર કરવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, માન્ય કરવા યોગ્ય છે અને ભક્તિ કરવા યોગ્ય છે. આટલા શબ્દો નાખ્યા છે, ઠીક. વિતરાગોએ કહ્યું છે, હું કહું છું એમ નથી, પછી મારા ઘરની નવી વાત નથી કાઢી, છે પોતાના અનુભવની વાતો. પણ એને કહ્યું મારા અનુભવની છે ને એ જગતના ત્રણે કાળના અનુભવની એમ જ હોય. વિતરાગોએ પણ આમ જ કહ્યું છે, વિતરાગો કહ્યો કે જેને અંદર પરમાત્મા તીર્થંકરો કહ્યો, એ તીર્થંકરો એ પણ આમ જ કહ્યું છે, કેવળીઓ એ પણ આમ જ કહ્યું છે. અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શકા નહીં. સિદ્ધાંત એમાંથી એ નીકળે છે કે કોઈ પણ જીવ સત્પુરુષને ઓળખ્યા વિના આત્માને ઓળખીને આત્મજ્ઞાન પામી શકે નહીં. એ જ તારું દુર્ગુણ પણ અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. ભક્તિ શબ્દ ન વાપરો, અહીંયા બહુમાન શબ્દ ન વાપરો, ઠીક પ્રેમ ઉપજાવે છે. એ જ તારું દુર્ઘટપણ હે આત્મા, તું આમ તો પરમ પ્રેમ ની મૂર્તિ છો પણ દુર્ઘટ છે. તારા પ્રત્યે અમને પ્રેમ થવો એ કઠણ વાત છે, ત્યારે સત્પુરુષ પ્રત્યે અમને પહેલા પ્રેમ થઈ જાય છે. શું એ અમને પ્રેમ ઉપજાવે છે, વિશેષપણે એના પ્રત્યે અમને પ્રીતિ ઉપજાવે છે. કારણ કે તું વર્ષ છતાં પણ તેવો ઉન્મત નથી. શું તું એને વર્ષો, હે આત્મા તું એને વર્ષો પણ છતાં એ ઉન્મત થતા નથી, એટલે કે છકી જતા નથી. અને તારાથી પણ સરળ છે, કેમ કે તું સીધે સીધો ઓળખાતો નથી, એ સીધે સીધા ઓળખાય છે. એને પૂછીએ તો એ જવાબ દે છે, ને હું તને પૂછું છું પણ તું મને અંદર થી જવાબ દેતો નથી. સરળ કોણ બોલે એ સરળ કે ન બોલે એ સરળ, પૂછે એનો જવાબ દે એ સરળ કે પૂછે એનો જવાબ ન આપે એ સરળ, એમ કે છે. કેવું પ્રતિપાદન ની શૈલી કેવી છે. અને તારાથી પણ સરળ છે, એટલે કે તારાથી પણ ગુણવાન છે, ઠીક. સરળતા તો ગુણ છે ને, ઠીક. આ સત્પુરુષ નો મહિમા કેટલો આવ્યો કે એક વાર પોતાના આત્માને ગૌણ કરીને પણ સત્પુરુષ ની મુખ્યતા આવી, એમ કે છે. છૂટકો થઈ ગયો તારો, એટલે અત સુધી લીએ છે. સીધી વાત છે ને, સરળ થયા કે ન થયા, આત્મા ક્યાં જવાબ દેતો હતો અંદર છે. ઘણો મૂંઝાણો, ઘણો મૂંઝાણો, અનંતકાળ મૂંઝાઈ મૂંઝાઈ ને કેટલી વાર તો આત્મઘાત જીવે. આમ આ બાજુ આયુષ છૂટવાનો કાળ હોય ને એને વિકલ્પ આવે કે હવે મરી જવું, હવે મારે જીવવું જ નથી, હવે મારે મરી જવું છે. તો અંદર થી આત્મા એ જવાબ દીધો નહીં કે હું અજર અમર છું, મરવાની વાત મૂકી દેતો. અંદર થી બોલતો નથી તો એટલે ત્યાં સુધી તો ગોથા ખાધા જ કરી છે, એમ કે છે. શું ગમે એટલા ચોપડામાં પુસ્તક શાસ્ત્રો થી શું કે ચોપડા જ ગયા ને, બીજું શું કે છે, એમાંથી કઈ તમે મળે એવું નથી. તારાથી પણ સરળ છે, માટે હવે તું કહે તેમ કરીએ. હવે ન્યાય તું કરા, તારા હાથમાં ન્યાય મૂકી દઈએ છે. બોલ, તારાથી સરળ છે કે નહીં, તો મારે એને પહેલા ભજવા કે તને પહેલા ભજવો, બોલ નક્કી કરતો. તું નક્કી કર ને, આપણે પ્રશ્ન તારા હાથમાં મૂકી દઈએ છે, ન્યાય તોડવાનો તારા હાથમાં વાત છે. એના તારે ખોટું ન લગાડવું. હવે તીર્થંકર ભગવાન ને કે છે, નાગલોક નો નાગેન્દ્ર હોય, દેવલોક નો દેવેન્દ્ર હોય, મનુષ્ય નો ચક્રવર્તી હોય, બધા ચક્રવર્તી પણ ઇન્દ્ર છે. કોઈને આધીન સિંહ જંગલમાં ન આવે, શું પછી વાઘ હોય કે હાથી હોય, અજગર હોય, પણ સિંહ સિંહ છે. એ સિંહ વૃત્તિ જુદી છે, સિંહ વૃત્તિ જુદી છે. એવા સિંહ વૃત્તિ વાળા ત્રણ લોકમાં છ ઇન્દ્રો છે, અને ભગવાન જીનેન્દ્રના તીર્થંકરના સમોસરણમાં તે બધા ભગવાન નો ઉપદેશ સાંભળવા માટે ગલુડિયા જેવા થઈને બેઠે છે. હા, ગલુડિયા એટલે પીલુ, હિન્દીમાં તમારે પીલુ કે છે. ક્યાંથી થઈ નથી બેસતા પાછા, ઠીક છે. ગુરુદેવ એક્શન કરતા સાંભળવા બેસે કે 32 લાખ વિમાન નો સાહેબ હોય, સાહેબ સાહેબ કરે ને ત્યાં, એને સાહેબ કે છે. એક વિમાન માં અસંખ્ય દેવ હોય, કેટલા કરોડ, 2 કરોડ 5 કરોડ નહી, સંખ્યાની બહાર જવું પડે. એક એક વિમાન માં અસંખ્ય દેવ હોય, એવા 32 લાખ વિમાન નો ધણી કહેવાતો હોય છે. નહીં હોય કે કોઈનો ધણી કઈ તો કહેવા માત્ર છે, પણ એ જાતના પૂન છે એના, કે બધા એને સાહેબ સાહેબ જી હજુર જી હજુર કરે. ભગવાન સમોસરણમાં ગલુડિયાની જેમ બેસે ને સાંભળે. એવું એવું ગુરુદેવ શું કરવા કીધું, સમજવા જેવો વિષય છે. એટલો વિનય આવ્યા બોધ ચડે, એટલો વિનય આવ્યા વિના બોધ ચડે નહીં, એટલે ત્યાં વિનય સ્થાપ્યો છે. જીનેન્દ્ર પરમાત્મા ને સંબોધીને કહે છે કે હે નાથ, તારે ખોટું ન લગાડવું. અમે સત્પુરુષ ને મુખ્યતા આપી દીધી, તો એમાં તારે ખોટું ન લગાડવું. કેમ કે તારું પદ ઊંચું છે ને એનું પદ નીચું છે, કદાચ તમને ખોટું લાગી જાય કે આવી રીતે કેમ કરે છે. પેલા તો અમને મહત્તા આપવી જોઈએ ને, અમને મહત્તા આપ્યા પછી બીજા ત્રીજા નંબરે છે, તો સત્પુરુષ પછી તો મુનિ આવે, વચ્ચે પછી સત્પુરુષ આવે, આ તો ત્રીજા નંબરે આવે. આટલી બધો તમે મહિમા કરો છો સત્પુરુષનો, ખોટું ન લગાડવું. કે અમે તારા કરતા પણ સત્પુરુષ ને વિશેષ કહીએ છીએ, કઈ ખોટું તમારે લગાડવું નહીં. કેમ કે તમે ગોઈતા જડતા નથી ને અમને આ તરફ મળી આવે છે. સમાધાન કરી દઈએ, ત્યારે સત્પુરુષ તો એને સમાધાન કરી દેશે. ઠીક, તારે ખોટું ન લગાડવું, અમે તારા કરતા પણ સત્પુરુષ ને વિશેષ કરીએ છીએ. જગત આખું તને સ્તવે છે, ભગવાન ને તો બધા, ભગવાન નું સ્તવન તો બધા કરે છે, તો અમે તારા સામા બેઠા રહીશું, તેમાં તમને ક્યાં, તેમને એટલે તમને ક્યાં સ્તવન ની આકાંક્ષા છે. શું અમે ખાલી તમારા સામા એટલે તમારા થી બીજે સામા છે બેઠા રહીશું, તો તમને ક્યાં સ્તવન ની અપેક્ષા છે. તમે તો વિતરાગ છો, આમ છતાં તમારા નિંદા શક્તિ ની કઈ પડી હોતી નથી, અને ક્યાં તમને ન્યૂનપણું છે એમાં, તમને કઈ ખોટ જવાની નથી. લાખો કરોડો જીવો તમારું સ્તવન કરે છે સમોસન માં, હવે અમે એક સત્પુરુષ નું સ્તવન કરવા માટે આમાં બેસો, તો તમારે ક્યાં ખોટું ઓછું આવી જવાનું છે, એમાં કઈ ખોટ જવાની નથી. માટે તમારે ખોટું લગાડવું નહીં. ઠીક, કેટલી શૈલી કરી છે એ રીતે. સત્પુરુષની મહત્તા એટલા માટે સર્વોત્કૃષ્ટ બતાવી છે કે તે સંસારી જીવને આવા નિકૃષ્ટ કાળમાં પણ ઉપલબ્ધ છે. અત્યારે કેવળ જ્ઞાની પરમાત્માને ઉપલબ્ધિ નથી, પ્રાપ્તિ નથી. મુનિઓ પણ ભાવલિંગી સંતો ના દર્શન થતા નથી, કાળ નથી વિચ્છેદ ગયો, પણ વિચ્છેદ જવા જેવી પરિસ્થિતિ છે. ત્યારે અવેલેબિલિટી જેને કહીએ, પ્રાપ્ત થાય એવી કોઈ પરિસ્થિતિ કહીએ, તો એ ફક્ત સત્પુરુષ મળી શકે એવો યોગ છે અત્યારે. અને એ સત્પુરુષમાં
આત્માને કલ્યાણ થવાનું નિમિત્તત્વ જેટલું જીનેન્દ્ર પરમાત્માને એમની વાણીમાં છે એટલું જ નિમિત્તત્વ સત્પુરુષને એમની વાણીમાં છે. વિશેષ ફાયદો એ છે કે વધારે સરળ છે. તમે એકને એક પ્રશ્ન 7 વાર ને 70 વાર પૂછો તો જવાબ દેશે, સરળમાંથી જવાબ દેશે કે ભાઈ આમ છે, વાત આમ છે, હજી પણ આમ સમજવાનું છે, હજી પણ આમ જ સમજવાનું છે. એટલે એનું મહત્વ જે સ્થાપ્યું છે એ નિષ્કારણ કરુણાથી સ્થાપ્યું છે. હવે સુભાષભાઈને વિશેષ પ્રશ્ન છે થોડી વાર, કે જ્ઞાની પુરુષો ત્રિકાળની વાત જાણવા છતાં પ્રગટ કરતા નથી એમ આપે પૂછ્યું. એમને એમ હતું કે આપણો ત્રિકાળ જ્ઞાની જેવા છો, બધું ઘણું જાણો છો પણ અમને પ્રગટ કરીને કહેતા નથી, તો આ જ્ઞાની પુરુષો આમ કેમ કરતા હશે, એવું શું કરવા કરતા હશે? અમારા જેવા પાત્ર જેવ પરમેશ્વર ની નજરે જોનારા અને અમારી વાત તો તમે હરખી કરતા નથી, અમને તો આગળ પાછળ અમારું શું છે જરા કયો તો ખરા, કેમ નહીં કે કેમ કહેતા નથી? આપના જ્ઞાનમાં તો બધું છે એમ કે અમારું અમારું કલ્યાણ આપના જ્ઞાનમાં છે, આપણું અમે કઈ સ્થિતિમાં વર્તમાનમાં છો એ આપના જ્ઞાનમાં છે, કેવી રીતે આગળ લઈ જવા એ આપના જ્ઞાનમાં છે, તમે પામશો કે નહીં પામશો એ પણ આપના જ્ઞાનમાં છે, હવે કેમ કહેતા નથી? એ સંબંધમાં એમ જણાય છે કે ઈશ્વર ઈચ્છા જેવી છે, એ ન કહેવું એ પણ તમારે માટે કલ્યાણનું કારણ છે. અમે કઈ કહેશું તો તે પણ તમારા કલ્યાણર છે, મૌન રહેશું તો પણ તમારા કલ્યાણર છે, એમ કહેવું છે. એનું નામ ઈશ્વર ઈચ્છા. અમને વિકલ્પ નહીં આવે એ સહેજે નહીં આવે, એમ જે અંદર છે તમને નહીં કહેવાનો વિકલ્પ રહેશે કે ભાઈ કઈ નથી કહેવું અત્યારે. અથવા કોઈ વાર પ્રયોજનભૂત વિષયમાં સંક્ષેપમાં વાત કરે, અલ્પ કહે તો પણ સમજીને, વિસ્તાર કરે તો પણ સમજીને, માટે જે કરે છે તે બરાબર કરે છે. આવી ટીકડી કેમ લખી તમે, આવી કેમ ન લખી એમ પૂછાય એને, હે તમારે ઓલી લખવી છે ને ઓલી કેમ લખી એમ કેવાય એને, નથી કેતા એ પણ સમજીને, એ તારા હિત માટે જ નથી કેતા, થોડું કઈ છે તો તારા હિત માટે, વધારે કઈ છે તો તારા હિત માટે. સંબંધમાં એમ જણાય છે કે ઈશ્વરી ઈચ્છા જેવી છે, અમારા વચન નીકળશે કુદરતે નીકળશે, નહીં નીકળે તો કુદરતે નહીં નીકળે, નીકળશે તો કુદરતે નીકળશે. એ જેવી છે કે અમુક પારમાર્થિક વાત સિવાય જ્ઞાની બીજી ત્રિકાળિક વાત પ્રસિદ્ધ ન કરે, જ્ઞાનમાં આવી જાય તો બીજી એના સંયોગ વિયોગની વાત પ્રસિદ્ધ ન કરે, એના પ્રયોજન પૂરતી વાત કરે, એનું હિત થાય એટલી વાત કરે, બાકી બીજું જાણતા હોય તો એને ન કહે. અને જ્ઞાનીની પણ અંતર ઈચ્છા તેવી જણાય છે, અને એમની વાત પણ એમને એમ જ લાગે છે, પ્રયોજન એનું હિત થાય તો કહેવું વધારે ન વાત કરવી. જેની કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી એવા જ્ઞાની પુરુષને કાંઈ કર્તવ્ય રૂપ નહીં હોવાથી જે કાંઈ ઉદયમાં આવે તેટલું જ કરે છે, ઉદયમાં આવે તે સહેજે, વાણી મૌન પણ ભજે તો પણ સહેજે, અને વાણી ઉદય ભાવથી બહાર નીકળે તો પણ ગુણ 449 નો પત્ર કૃષ્ણદાસભાઈ ને 8 પોસ્ટકાર્ડ લખ્યા. લખવા બેઠા હતા એક પોસ્ટકાર્ડ લખાઈ ગયા કેટલા? 8. તો 8માં માં લખ્યું કે ક્યારેક અમારું ચિત્ત આવા ઉદયમાં વર્તે છે. અમારો આત્મા નહીં હોય, પછી આત્મા એમાં નથી વર્તો તો ઠીક, ક્યારેક તમારું ચિત્ત એવા ઉદયમાં વર્તે છે તો એ ઉદય છે, લખાઈ જાય તો લખાઈ જાય, નહીં તો અધૂરું રહી જાય. પોસ્ટકાર્ડ એ અધૂરું પડ્યું રહે અને નહીં તો 8 લખાઈ જાય. પહેલી લખી ત્યારે બીજાની યોજના નથી, બીજું લખ્યું ત્યારે ત્રીજાની યોજના નથી. વિકલ્પ થયેલો સહેજો થયેલો તો રોકતા નથી અને રોકાઈ જાય તો પરાણે કરતા નથી. કેટલી સહજ દશા! હે, સહજ દશા જોઈએ તો એકદમ મસ્તક નમી પડે એવું છે. એવી સહજ દશા હોય છે તો કાંઈ જતો થયેલો, બંધ રહ્યો તો બંધ રહ્યો. એને વિકલ્પ વિકલ્પના રસ્તે અમારો આત્મા અંદરમાં અમારા આત્માના રસ્તે હાલે છે એમ કે છે. ઘણા મહાપુરુષો થઈ ગયા ઇતિહાસ ની અંદર, મહાપુરુષો ઘણા થઈ ગયા, મોટા મોટા મહાપુરુષો તીર્થંકર જેવા થઈ ગયા. તેમનું સ્મરણ કરવાથી આત્માને થોડીક સાતારીએ છે, પણ સ્વરૂપ સ્થિતિનું કારણ તે થઈ શકતું નથી. જ્યારે પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં મૌનપણું પણ પ્રત્યક્ષ સ્વરૂપ સ્થિતિનું કારણ થઈ શકે છે. કહે તો સ્વરૂપ સ્થિતિનું કારણ થાય કહેવાની હવે જરૂર નથી એમ કે છે. ત્યાં ગુણસ્થાનનો ભેદ પણ કામમાં આવતો નથી. શું કહે છે? જેની કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી, એટલે કે અપેક્ષા નથી, આમ કરવાથી આમ લાભ થશે, આમ કરવાથી આમ ફાયદો થશે એ કોઈ અપેક્ષા નથી, એવા જ્ઞાની પુરુષને કાંઈ કર્તવ્ય નથી. આમ કામ કરવા યોગ્ય છે અને આમ નહીં કરવા યોગ્ય છે એ તો એનું ફળ ઈચ્છતા હોય એના માટે છે. જેને ફળની આકાંક્ષા નથી, કેમ કે એ તો જે કાળે જે થવા યોગ્ય હોય તે થાય છે, એને સમાધાન વર્તે છે, જરાક વિકલ્પ આવે છે, નિષેધ આવે છે, તે પુરુષને કાંઈ કર્તવ્ય રૂપ નહીં હોવાથી જે કાંઈ છે જે ઉદયમાં આવે એટલું કરે છે એટલે થઈ જાય છે. કરે છે નો અર્થ થઈ જાય છે, કરે છે એમ નથી પણ તે થઈ જાય છે. અમે તો કાંઈ તેવું જ્ઞાન ધરાવતા નથી. તીર્થંકરને ત્રણ કાળનું જ્ઞાન કેવું જ્ઞાન છે એવું તો કાંઈ અમે જ્ઞાન ધરાવતા નથી કે જેથી અમે ત્રણ કાળ સર્વ પ્રકારે જણાય. આમ ત્રણ કાળ જણાય છે ખરા, પણ સર્વ પ્રકારે નથી જણાતા. ત્રણ કાળ કેવી રીતે જણાય છે? કે મારો આત્મા અનાદિ અનંત શાશ્વત છે એ ત્રિકાળીનું જ્ઞાન થયું કે એક કાળનું જ્ઞાન થયું? એ ત્રિકાળીનું જ્ઞાન થયું, માટે ત્રણ કાળનું જ્ઞાન થયું કે ન થયું? પણ સર્વ પદાર્થ નું નહીં, સર્વ પર્યાયો નું નહીં. અમે તો કઈ એવું જ્ઞાન ધરાવતા નથી કે જેથી ત્રણેય કાળ સર્વ પ્રકારે જણાય. એમ ત્રણેય કાળ જણાય એમ ન કીધું, ત્રણેય કાળ સર્વ પ્રકારે જણાય. અમુક પ્રકારે તો જણાય છે એમ કે છે, અભેદપણે જણાય છે, ભેદ થી નથી જણાતા. સર્વ પ્રકાર નો અર્થ ભેદ લેવો ત્યાં. અમને એવા જ્ઞાન નો કઈ વિશેષ લક્ષ પણ નથી કે એવું જ્ઞાન અમને થઈ જાય તો સારું હટ. એવા જ્ઞાન બધા બધી પર્યાયોને બધા દ્રવ્યોને બધું આખું આખું લોકાલોક જણાઈ જાય એવા જ્ઞાનને એનો અમને કાંઈ લક્ષ નથી. હા, અંતરમાં રહી જઈએ એવો લક્ષ છે, પણ બહારમાં બધું જાણીએ એવો લક્ષ અમને નથી. અને એવો લક્ષ હોય એવા પરલક્ષીને સમ્યક દર્શન પણ ન થાય, કેવું જ્ઞાન તો થવાનો સવાલ નથી. અમને એવો લક્ષ નથી, એટલે એવી કુતૂહલ વૃત્તિ નથી. શું? પર રુચિને કારણે જીવને પર પદાર્થોની પર્યાયો જાણવાની કુતૂહલ વૃત્તિ હોય છે, અને આ કુતૂહલ વૃત્તિ છે તે અવગુણ છે, તે ગુણ નથી પણ અવગુણ છે.
એનાથી જ્ઞાન નબળું પડે છે, અથવા એમાંથી એનાથી જ્ઞાનની અશક્તિ આવે છે. પર રુચિ ને સેવતા જ્ઞાન ને જોર લાગુ પડે છે, તાવ આવે ત્યારે અશક્તિ આવ્યા વિના રે નહી. અનુભવ પ્રકાશમાં લીધું છે દીપચંદજી. સ્વરુચિ આત્મરુચિ રૂપ પારાને સેવતા વિવેક જાગ્રત થાય છે અને જ્ઞાન સુદૃઢ અને શક્તિવાન થાય છે, એનું વિજ્ઞાન છે. રુચિ અને જ્ઞાન સાથેનો પરસ્પર સંબંધ છે. અમને એવા જ્ઞાનનું કઈ વિશેષ લક્ષ્ય નથી, અમને તો વાસ્તવિક એવું જે સ્વરૂપ આત્મ સ્વરૂપ તેની ભક્તિ તેની અસંગતા એ પ્રિય છે. અમને તો સ્વરૂપનો ભક્તિ સ્વરૂપનો પ્રેમ અને સ્વરૂપનો અસંગપણું જે છે એ અસંગ સ્વરૂપે અસંગ રહી જવું એ અમને પ્રિય છે, એ જ વિજ્ઞાપન છે. વેદાંત ગ્રંથ પ્રસ્તાવના મોકલાવ્યું હશે, નહીં તરત મોકલાવશો, એમની પાસે પડ્યું છે મંગાવ્યું છે. અહીં સુધી રાખે
જય હો પરમ કૃપાળુ શ્રી કાંત કૃતિ.